હિંમતનગરમાં પૂજ્યભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 9/11/89 સમયસર ગાથા 31 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 249.
ગાથા નંબર 31 છે. 31 ગાથાનું મથાળું છે. હવે તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ કહે છે. અત્યાર સુધી શિષ્યે પ્રશ્ન કર્યો કે દેહ છે તે જ આત્મા છે, દેહ થી આત્મા કોઈ જુદો નથી, એટલે તીર્થંકર ભગવાનની દેહની સ્તુતિ કરતા એ કેવળીની ભગવાનની આત્માની સ્તુતિ થઈ જાય છે. કેમ કે દેહ થી જુદો કોઈ આત્મા અમને જોવામાં આવતો નથી, અમે તો તીર્થંકર ભગવાનના દેહને જોઈ અને એની સ્તુતિ કરીએ છીએ. અને એ દેહ છે તે જ આત્મા છે, આત્માને દેહ કંઈ જુદા નથી. એમ જેને દેહ અને આત્માની એકત્વ બુદ્ધિ હતી એવા અજ્ઞાની પ્રાણીઓએ સ્તુતિથી પ્રશ્ન ઉપાડ્યો, કેમ કે તીર્થંકર ભગવાનનો આત્મા તો અમૂર્તિક છે, અમે કંઈ જાણતા નથી એને, અને જે અમારા ઇન્દ્રિય જ્ઞાન વડે જણાય છે એ તો દેહ જ જણાય છે, અને દેહની સ્તુતિ કરતા તીર્થંકર પ્રભુની સ્તુતિ થઈ ગઈ, અને એમાં પણ તીર્થંકર ભગવાનના દેહના પ્રકારોમાં પણ ફેરફાર હોય, રૂપમાં ફેર હોય, કોઈ કાળો રંગ, કોઈ સોનાવર્ણો, કોઈ સફેદ, એમ આવે છે તીર્થંકરની સ્તુતિમાં પણ. ભેદ શરીરના ભેદો છે, આત્મા તો સરખા છે, 24 ભગવાનના. તો દેહની સ્તુતિ કરીએ છીએ એટલે અમારી સ્તુતિ થઈ ગઈ, ભગવાનની સ્તુતિ અમે કરી અને ધર્મ અમને થઈ ગયો. તો એવી સ્તુતિના બાના નીચે પણ જગતના જીવો મિથ્યાત્વને પોષતા હતા, એટલે એને ઉત્તર તરીકે હવે 31મી ગાથામાં એમ કહે છે કે દેહ ને આત્મા ભિન્ન છે, દેહની સ્તુતિ કરતા આત્માની સ્તુતિ થતી નથી. સ્તુતિ કરવાનો ભાવ તો છે અમને, અને દેહની સ્તુતિ કરતા આત્માની સ્તુતિ તીર્થંકર ભગવાનની કેવળીની સ્તુતિ થઈ ગઈ. આચાર્ય ભગવાન કહે છે કે એમાં તારી મોટી ભૂલ થાય છે. તીર્થંકર પ્રભુની કેવળીની સ્તુતિ કરવી હોય તો એ ઇન્દ્રિય જ્ઞાનથી સ્તુતિ થઈ શકતી નથી, એને માટે એક જુદું અતિન્દ્રિય જ્ઞાન સ્તુતિ માટે પ્રગટ કરવું પડશે. ભલે તારી પાસે અત્યારે નથી અને એકલી ઇન્દ્રિય જ્ઞાન છે, તને એક પ્રશ્ન ઉઠશે કે અમારી પાસે જે જ્ઞાન છે એના વડે અમે દેહને જાણીએ છીએ અને દેહ ને આત્મા એક છે, તો દેહની સ્તુતિ કરતા આત્માની સ્તુતિ કેવળીની સ્તુતિ થઈ ગઈ, કે તારી મોટી ભૂલ છે. તું જે ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માનતો છો એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. આ મોહના નાશના ઉપાયની ગાથા છે. મિથ્યાત્વનો નાશ કેમ થાય એના ઉપાયની આ ગાથા અપૂર્વ છે. આ ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞેયપણે જાહેર કરનાર કુંકુંદાચાર્ય ભગવાન છે. કોઈની તાકાત નથી કે ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞેય તરીકે જાહેર કરે, સમર્થ આચાર્ય થયા. રાગ તો જ્ઞેય છે, 8 કર્મ જ્ઞેય છે, શરીર જ્ઞેય છે, 6 દ્રવ્યો જ્ઞેય છે. 6 દ્રવ્યો તો પ્રસિદ્ધ જ્ઞેય છે, પણ 6 દ્રવ્યને જાણનારું જે ઇન્દ્રિય જ્ઞાન એ પણ જ્ઞેય છે, જ્ઞાન જ નથી, મૂળમાં ભૂલ છે. ઇન્દ્રિય જ્ઞાનથી એક જુદું જ્ઞાન પ્રગટ થાય છે. ગ્રસ્થીને ગ્રસ્ત અવસ્થામાં જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા નથી જણાતો, અને આત્માને જાણ્યા વિના આત્માની પ્રતીતિ પણ ન થઈ શકે. આત્માનું શુદ્ધાંત કરવું હોય તો એ આત્માને અતિન્દ્રિય જ્ઞાન વડે જાણવું જોઈએ, અને અતિન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાય છે, અને ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો જ નથી. માટે જે જ્ઞાનમાં આત્મા ન જણાય અને કેવળ માત્ર પર પદાર્થ રૂપી પદાર્થ જણાય તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે અથવા અજ્ઞેય છે. આ જ્ઞેયની સૂક્ષ્મ વાત છે. જગતના જીવો આને તો જ્ઞેય કહે છે, આનામાં તો જ્ઞાન નથી, આ બધું તો જ્ઞેય છે. પણ આને જાણનારું જે ઇન્દ્રિય જ્ઞાન એ સમકોટીનું જ્ઞેય છે, આ જ્ઞેય છે. એમ ઇન્દ્રિય જ્ઞાન આ શાસ્ત્રને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન, ભગવાન મહાવીરની પ્રતિમાને દર્શન કરનારું જે જ્ઞાન એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. જેમ ભગવાન મહાવીર પરમાત્મા આત્માથી ભિન્ન જ્ઞેય પણે છે, જ્ઞેય એટલે જ્ઞાનમાં જણાવવા લાયક પદાર્થ એને જ્ઞેય કહેવાય અને જાણનારને જ્ઞાન કહેવાય. તો એ જ્ઞાનમાં જેમ પ્રતિમા જણાય છે તો કહે છે કે ઇન્દ્રિય જ્ઞાન માં પર પદાર્થ જણાય છે, જ્ઞેય જણાય છે. તો જ્ઞેયને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. જેમ રાગ છે એ ભાવકનો ભાવ છે, ભાવક એટલે દ્રવ્ય કર્મનો ઉદય, અને એનું લક્ષ કરતા એમાં જોડાતા એ રાગ દ્વેષ મોહના ક્રોધમાન માયાલોભના પરિણામ થાય. એ જીવનો ભાવ નથી, જ્ઞાયકનો ભાવ નથી, પણ એ ભાવકનો ભાવ છે. ભાવક એટલે દ્રવ્ય કર્મ અને એનો ઉદય, એમાં જોડાતા જે કંઈ રાગાદી વિકૃત ભાવ થાય એ ભાવકનો ભાવ છે. માટે એ ભાવકનો ભાવ આત્માથી ભિન્ન છે. પ્રશસ્ત ને અપ્રશસ્ત, શુભ ને શુભ ભાવ બે કર્મકૃત છે, જેમાં કર્મ નિમિત્ત છે, એમાં આત્મા નિમિત્ત નથી. રાગની ઉત્પત્તિમાં આત્મા ઉપાદાન પણ નથી અને શુદ્ધ આત્મા નિમિત્ત પણ નથી. આ શિબિરની આયોજના કરવામાં આવે છે એ ભેદ જ્ઞાન માટે છે. અહીંયા અત્યારે ભગવાન આત્માને રાગ જુદો છે એ તો છે જ, અને એ ભેદ જ્ઞાનનો પ્રકાર તો ઠેક ઠેકાણે આત્માને આશરો ભિન્ન ભિન્ન છે, એ તો શાસ્ત્રોમાં ઠીક ઠેકાણે આવે છે. પણ જ્ઞાનથી જ્ઞાન જુદું છે. જ્ઞાન એટલે આત્મજ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, એનાથી જે ઇન્દ્રિય જ્ઞાન એ ભિન્ન છે. અને ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો પણ નથી, અને એ ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા પર પદાર્થને જાણતો નથી. ત્યારે હવે શું કરવું કે એ ઇન્દ્રિય જ્ઞાનને તો જ્ઞેયના ખાતામાં નાખી દે તો એક નવું જ્ઞાન પ્રગટ થશે. જ્યાં સુધી શાસ્ત્ર જ્ઞાન ને જ્ઞાન જાણે છે ત્યાં સુધી આત્માને પ્રસિદ્ધ કરનારું અંતર્મુખી જ્ઞાન પ્રગટ થઈ શકતું નથી, અને જ્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ ન થાય અને એમાં આત્મા ન જણાય ત્યાં સુધી સમ્યક દર્શન પણ પ્રગટ થતું નથી. માટે અહીંયા ઇન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા અને ઇન્દ્રિય અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા અને ઇન્દ્રિય જ્ઞાન જે જ્ઞેય, એ જ્ઞેયના ત્રણ પ્રકાર પાડે છે. એક ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય છે ભાવિન્દ્રિય, અને એ જેને વિષય કરે છે એ પણ જ્ઞેયો છે, અને એક દ્રવ્ય ઇન્દ્રિય છે. આ દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય રજકણની બનેલી, આ જીભ ને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય, જે ઉઘાડ છે એને ભાવિન્દ્રિય કહેવાય, અને ભાવ ઇન્દ્રિય વડે જે પરપદાર્થ સ્પર્શ ગંધ ને વર્ણ એને જે જાણે એને ભાવ ઇન્દ્રિય કહેવાય. એનાથી જુદો આત્મા છે. સાધારણ જીવો તો રાગની હારે એકતા કરીને બેઠા છે અને વિદ્વાનો શાસ્ત્ર જ્ઞાન ની હારે એકતા કરે છે. શુભાશુભ ભાવની આરે એકતા કરનાર સારો સમાજ, એમાં અહીંયા ગુરુદેવે ભેદ જ્ઞાનની બંસી બજાવી કે શુભાશુભ ભાવ એ આશ્રવ જળ અચેતન છે, એનાથી ચેતન ભગવાન આત્મા ભિન્ન છે. જેમ આત્માને આશ્રવ ભિન્ન છે એમ જ્ઞાયક આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા, એનાથી જે આ ઇન્દ્રિય જ્ઞાન ઉભું થાય છે ખંડ જ્ઞાન, એ આત્માથી ભિન્ન છે. માટે આત્મા એનો કરતા નથી, તેમ આત્મા એ સાધન વડે સ્વ કે પર કોઈને જાણતો નથી. અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થાય એ સ્વને પણ જાણે અને પર પદાર્થ એમાં જણાઈ જાય ને જાણે એમ કહેવામાં આવે છે. એવી અપૂર્વ ગાથા છે. આ તો સામાન્ય એની વ્યાખ્યા કરી. હવે આચાર્ય ભગવાન નો આધાર લઈ, શાસ્ત્રનો આધાર લઈને આપણે સ્વાધ્યાય કરીએ. નિશ્ચય સ્તુતિની વાત છે. તેમાં પહેલા જ્ઞેય નાયકના શંકર દોષનો પરિહાર કરી સ્તુતિ કરે છે. જ્ઞેય શું ને જ્ઞાયક શું? જ્ઞાયક એટલે પરમાત્મા, આત્મા, ચિદાનંદ આત્મા, ચૈતન્યમય આત્મા. સવારે કહ્યું તું ભાવ કર્મ દ્રવ કર્મ નો કર્મ રહી એ આત્મા શુદ્ધાત્મા એ જ્ઞાયક. અને જ્ઞેય તો જ્ઞેયના ત્રણ ભેદ કરશે આચાર્ય ભગવાન. ભાવ ઇન્દ્રિય આ જાણવાની અવસ્થા જે થાય છે ને સમયે સમયે, મૂળ રાજાએ એનું નામ જ્ઞાન રાખ્યું, ઇન્દ્રિય જ્ઞાન. પાછળ શબ્દ આવ્યો ઇન્દ્રિય જ્ઞેય, એમ નથી લખ્યું. વ્યવહાર નહી કહો કે મો રાજા કહો, બે સરખા ભાઈબંધ છે. મો રાજાનો સેનાપતિ છે વ્યવહાર છે. વ્યવહાર નહી ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞેય હોવા છતાં જ્ઞાન તરીકે જાહેર કરે છે. અને અનુભવી પુરુષો કુંકુદાદી આચાર્ય થઈ ગયા સમર્થ, સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું કે આ શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી, જ્ઞેય છે. તો શાસ્ત્ર જ્ઞાનને જે જ્ઞાન માને છે એનું જ્ઞાન બિડાઈ જાય છે. બિડાઈ જાય છે એટલે આત્માને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન ઉઘડતું જ નથી. રમણભાઈ, આ શાસ્ત્ર જ્ઞાન ને જ્ઞાન જ્યાં સુધી જીવ માને જાણે ત્યાં સુધી આત્માને પ્રસિદ્ધ કરનારું એક અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થાય છે, એને પ્રગટ નહીં થઈ શકે. કેમ કે આને જ્ઞાન માન્યું છે, જ્ઞેય છે જ્ઞેય અને માને જ્ઞાન. જેમ કે આ જ્ઞેય છે જણાવવા લાયક પદાર્થ, જ્ઞાનમાં જણાવવા લાયક પદાર્થ. આના દ્વારા આત્મા જણાશે? આના દ્વારા આત્મા ન જણાય. કેમ કે આ જ્ઞેય છે. એમ રાગ છે એ રાગ દ્વારા આત્મા ન જણાય. કેમ કે રાગમાં જ્ઞાનનો અભાવ છે. ત્યાં સુધી તો હા પાડે આમાં. પણ આ શાસ્ત્ર જ્ઞાનમાં પણ જ્ઞાનનો અભાવ છે. શાસ્ત્ર જ્ઞાન દ્વારા આત્મા જણાતો નથી. જેમાં આત્માનો અનુભવ થાય, જેમાં આત્મા પ્રસિદ્ધ થાય અને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે એવા જ્ઞાનને ભગવાન સમ્યક જ્ઞાન કહે છે. બાકી બધું અજ્ઞાન છે. શાસ્ત્ર જ્ઞાન પણ જ્ઞાન નથી એને જ્ઞાન માની બેઠા વિદ્વાનો ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માને છે. ધર્મ થાય સાધન, અને સામાન્ય જન સમુદાય શુભ ભાવ કોઈથી ધર્મ થાય આ બે ભૂલેલા છે એમાં અહીંયા એક ઊંચા પ્રકારના ભેદ જ્ઞાન ની વાત કરે છે કે જ્ઞાયક અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા અને પરલક્ષવાળું જે જ્ઞાન એટલે કે જ્ઞેય એનાથી આત્મા એકમેક છે એમ જો તું માનતો હો તો તને શંકર દોષ થયો, એકતા બુદ્ધિ થઈ ગઈ, તારી મિથ્યાર્થ દોષ થયો, એને તું જુદા પાડ. ભગવાન આત્માને ઇન્દ્રિય જ્ઞાનને જુદું પાડનારું એક નવું જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાયક અને ઇન્દ્રિય જ્ઞાન આ જેમ દેહ છે એ જ્ઞેય છે, એમ દેહને જાણનારું જે જ્ઞાન છે ઇન્દ્રિય જ્ઞાન, આ એનાથી આત્મા ભિન્ન છે. અને ભિન્નપણે અનુભવ થાય ત્યારે એને ધર્મની શરૂઆત થાય. એ કેવી રીતે થાય, જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ કેમ ટળે એની આ ગાથા છે. શંકર એટલે એકત્વ, ખીચડો, મગની દાળ ને ચોખા બે પદાર્થ એમાં છે. તો બે પદાર્થનું એક નામ કે ખીચડી બનાવી છે, ચોખા રાંધા છે ને મગ રાંધ્યું છે એમ નહીં, દાળ રાંધી છે નહીં, આજે ખીચડી બનાવી. ખીચડી એટલે બેની એકતા. એમ જ્ઞાયક ભગવાન પ્રભુ વિભુ આત્મા અંદર બિરાજમાન છે અને પરલક્ષી જે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે એને જ્ઞાન માનીને એના દ્વારા જાણવાની ક્રિયા જીવ કરી રહ્યો છે અનંતકાળથી. એમાં આત્મા તિરોભૂત થઈ જાય છે, એમાં જ્ઞાન પ્રગટ જ થતું નથી. હવે એની સાથે ભેદ જ્ઞાન કેમ થાય એનો ઊંચો પ્રકાર છે. જો ઇન્દ્રિય જીણિતા રાણ સહાવમ અધિયમ મુણદિ આદમ તમ ખલુ દીર્ધિયમ તે ભણંતી જે નિચિદા સાહુ જીતિ ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશે સ્થિત સાધુ વાકે જીતેન્દ્રિય તે ઇન્દ્રિય જીતવાથી બહુ જીતાઈ જાય છે. કેટલાક અનિમતીઓ ઇન્દ્રિય જ્ઞાનને જીતવા માટે અહીંયા ખીલા લાકડાના બુચ્છ મારે કે મારે કંઈ જાણવું નથી, આંખે પટ્ટી બાંધી દે, એમ ઇન્દ્રિય જ્ઞાન જીતાતું નથી. એ બધી ઊંધી રસ્તા, ઊંડા ખોટા રસ્તા છે. નિશ્ચય વિશે સ્થિત સાધુ ભાખે જીતેન્દ્રિય તેમને, ઇન્દ્રિયને જીત મેળવી ઇન્દ્રિય ઉપર એનો પ્રકાર. ટીકા મુનિથી વાત કરે છે એમ નીચે મિથ્યા દ્રષ્ટિને પણ એ પ્રકારે લાગુ પડે. જે મુનિ દ્રવ્ય ઇન્દ્રિયો, ભાવ ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે, આત્માની વાત સાંભળે છે અને આત્માની વાંચે છે એમ નહીં. વાંચવાને સાંભળવાનું નામ ધર્મ નથી. એનો અર્થ વાંચવાનું છોડી દેવું અને સાંભળવાનું છોડી દેવું એમ નીચે ઉતરવાની વાત નથી. પણ વાંચતા વાંચતા અટકવા જેવું નથી અને સાંભળતા સાંભળતા પણ અટકવા જેવું નથી. સાંભળવું પણ આત્માના અનુભવ માટે, વાંચવું પણ આત્માના અનુભવ માટે. મોક્ષાર્થી જીવને જ્યાં સુધી પ્રત્યક્ષ આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી એને સંતોષ ન પામે. મેં ઘણું વાંચ્યું ને ઘણું સાંભળ્યું એમ એના ભાવમાં કદી ના આવે. અન્ય દ્રવ્યથી, અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના શુદ્ધાત્માને અનુભવે છે. અનુભવે છે એટલે અનુસરીને પરણમે છે. જેવો જ્ઞાનાનંદી પરમાત્મા છે એની સન્મુખ થઈને એનું જ્ઞાન, એનું શ્રદ્ધાન અને એનું આચરણ, એનું નામ અનુભવ છે. અનુભવમાં ત્રણ ભેદ સમાઈ જાય છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ એક અનુભવ, એમાં ત્રણ ભાવ સમાયેલા છે. આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. હવે કૌંસ કરીને પંડિતજીએ જયચંદ પંડિતે થયા એને આ કૌંસ કરેલો છે, મૂળમાં આ નથી, કૌંસથી આ વાત સમજાવી છે. અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે શું કહે છે, અનાદિકાળથી જીવ ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા જુદો છે, રાગથી જુદો અને રાગને જાણનાર જ્ઞાનથી પણ જુદો. શું કહ્યું, રાગથી તો જુદો પણ આ રાગ જણાય છે, રાગ જણાય છે એવું જે ઇન્દ્રિય જ્ઞાન માનસિક જ્ઞાન એ જ્ઞાનથી પણ આત્મા જુદો છે. રાગથી તો જુદો છે પણ રાગને જાણનારા ઇન્દ્રિય જ્ઞાનથી પણ ભગવાન આત્મા જુદો છે. તે આ સામાન્ય માણસને ઉપદેશ આપવા માટે છે કે હા, અનાદિકાળનો અજ્ઞાની અપ્રતિબુદ્ધ જીવ એના માટે 31મી ગાથા લખાણી છે. આચાર્ય ભગવાને કહ્યું કે અપ્રતિબુદ્ધને માટે હું આ સમજાવું છું, અજ્ઞાની માટે શાસ્ત્ર એકત્વ વિભક્ત આત્માની વાત હું કરું છું. અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે જે કર્મનો ને દેહનો ને સંયોગ સંબંધ થયો છે એને વશ થઈ જાય છે. આત્માને વશ વર્તવું જોઈએ એને બદલે નિમિત્તાધીન દ્રષ્ટિ કરીને એને વશ વર્તે છે, વશે જેમાં જેમાં આવી બુદ્ધિ થઈ, નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ, નિમિત્તના લક્ષ્યવાળું ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, એમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. આ સ્વ અને આ ઇન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાનના વિષયો પર એવું જે વિભાગ નામ જુદાપણું એ અસ્ત થઈ ગયું છે, જુદાપણું ભાસતું નથી. રાગ ને આત્મા જાણે એક હોય, રાગ ને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન અને આત્મા જાણે એક હોય એવી અનાદિકાળની એકત્વ બુદ્ધિની ભ્રાંતિ અજ્ઞાન મિથ્યા દર્શન વર્તે છે એને ભેદ જ્ઞાનની વિધિ વડે ઇન્દ્રિય જ્ઞાનને જીતતા આત્માનો અનુભવ થાય છે અને અનુભવ અતિન્દ્રિય જ્ઞાનમાં થાય છે અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયા પછી રહી જાય છે અને વર્તુ વર્તુ કેવળ જ્ઞાનને પામે છે. ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થાય અને અતિન્દ્રિય જ્ઞાન પૂર્ણ થાય, કેવળ જ્ઞાનનો ભડકો થાય એવી પ્રક્રિયા ચોથા ગુણ સ્થાનથી ગ્રસ્ત અવસ્થામાં બેનો ભાઈઓ બધું આ કરી શકે છે. અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વર્ષે જેમાં સમસ્ત સ્વપર્વ વિભાગ અસ્ત થઈ ગયો છે, ભેદ જ્ઞાનની શક્તિ બળાઈ ગઈ છે, આ સ્વ અને આ પર હું જ્ઞાતા અને રાગ જ્ઞેય એવું ભેદ જ્ઞાનની શક્તિ બળાઈ ગઈ છે, અસ્ત થઈ ગઈ છે. જાણે રાગ અને આત્મા એક જ હોય, આત્મામાં જ રાગ થાય અને રાગને આત્મા કરે અને એના ફળને આત્મા ભોગવે, આ એ મિથ્યા દ્રષ્ટિ પાપી છે. હિંસા જૂઠ ચોરી તો પાપ છે, એ તો પ્રસિદ્ધ પાપ છે, પણ અહિંસાના પરિણામને પોતાના માનવા એ પાપ છે. શું કહ્યું, આ વ્યવહારના પક્ષવાળાને આકરું લાગે તો લાગો. આચાર્ય ભગવાન કહે છે કે અમે તો જે સ્વરૂપ અનુભવ્યું હોય તમને કહીએ છીએ. રાગ અને આત્મા ભિન્ન હોવા છતાં એક માની બેઠો છે. રાગ મારામાં થાય, હું રાગને કરું, એનું ફળ હું ભોગવું એકલો, એમ છે ની આત્મા જ્ઞાતા છે, રાગનો કરતા નથી. આત્મા કેવળ જ્ઞાતા છે, સર્વથા જ્ઞાતા છે, કથનચિત જ્ઞાતા ને કથનચિત કરતા એમ સ્વભાવમાં નથી. પાણી સ્વભાવે શીતળ કે કથનચિત શીતળ ને કથનચિત ઉષ્ણ, જ્યાં ત્યાં એ કથનચિત લગાવીને આ સ્વભાવનું ખૂન કરે છે. સ્વપરનો વિભાગ જુદાય દેખાતો નથી એને, રાગ અને આત્મા એ જુદો દેખાતો નથી. એનાથી આગળ અંદરમાં અહીંયા વાત બીજી કરે છે કે રાગને જાણનારું જ્ઞાન, દુઃખને જાણનારું જ્ઞાન, પેટમાં દુખે છે, માથું દુખે છે, એવું જે જ્ઞાન થયું ઇન્દ્રિય જ્ઞાન, એ ઇન્દ્રિય જ્ઞાન ને ભગવાન આત્મા એ છે જુદા જુદા બે, છતાં બે એક જેવા લાગે છે. રાગ ને આત્મા તો એક લાગે છે, પણ શાસ્ત્ર જ્ઞાન ને આત્મા બે જુદા છે. શાસ્ત્ર નું જ્ઞાન, પંચ પરમેશ્વર ભગવાન નું જ્ઞાન એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. એ જ્ઞેય જ્ઞાન માં જણાય છે. જે જ્ઞેય છે રાગ, એમ ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય એ આત્માના જ્ઞાનમાં એ ભિન્નપણે જણાય છે. ઇન્દ્રિય જ્ઞાન ને રાગ બે આમ કડકલી પડી જાય એવું છે. વસંતભાઈ જરા કડકલી પડી ગઈ હમણાં, જોયું ને? આ સૂક્ષ્મ વાત છે. કડકલી પડે સારું, આ શું જરા વિચાર કરવા જેવું છે. આ શું છે? રાગ ને આત્મા તો જુદા છે, પણ રાગ ને જાણનારું જ્ઞાન, શાસ્ત્ર ને જાણનારું જ્ઞાન, ગુરુદેવ ને જાણનારું જ્ઞાન, ઉપકારી ગુરુ ને જાણનારું જ્ઞાન એ જ્ઞાન અજ્ઞાન નથી, એ જ્ઞેય છે. એનાથી ભગવાન આત્મા જુદો છે. સ્વપર નો વિભાગ જુદા અસ્ત થઈ ગયો છે, અર્થાત જેવો આત્માની સાથે, શુદ્ધ આત્માની સાથે, જ્ઞાનાનંદ પરમાત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી. આ દ્રવ્ય ઇન્દ્રિયનો પ્રકાર પેલા કહે છે, પછી ભાવ ઇન્દ્રિય કહે છે. આપણી પાસે 5 દિવસ છે એટલે વાંધો નથી, 5 દિવસ છે એટલે વાંધો નથી. ધીમે ધીમે તો બધા 5 દિવસ સરકાર ન હોય તો કોઈ 1-2 દિવસ જવાનું હોય એને પણ થોડુંક પૂરું થઈ જવું જોઈએ ને, એટલે ભાવ ઇન્દ્રિયનું ભેગું લેતો જવાનું. અને પેલો બોલ છે દ્રવ્ય ઇન્દ્રિયનો, એવી શરીર પરિણામ ને પ્રાપ્ત. શરીર છે એ અવયવી છે અને દ્રવ્ય ઇન્દ્રિય એનો અવયવ છે, સ્પેર પાર્ટ. એમાં હાથ એક ભાગ છે, હાથ ભાગ છે, એમાં બધા દ્રવ્ય ઇન્દ્રિય એ સ્પેર પાર્ટ છે. દેહ નો શરીર નો એક ભાગ છે, આખું શરીર છે એનો એક ભાગ. આ કાન, નાક, જીભ, આંખ એ બધો એક એક એનો સ્પેર પાર્ટ ભાગ છે. એ શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિયો, 5 પ્રકારની ઇન્દ્રિયો છે. દ્રવ્ય ઇન્દ્રિય 5 પ્રકાર, આ સ્પર્શ ઇન્દ્રિય કહેવાય, આ રસ ઇન્દ્રિય, આ ઘ્રાણ ઇન્દ્રિય, આ ચક્ષુ ઇન્દ્રિય, આ શ્રોત ઇન્દ્રિય, એમ 5 પ્રકારની દ્રવ્ય ઇન્દ્રિય છે જે ભાવ ઇન્દ્રિયના વ્યાપારમાં નિમિત્ત થાય છે. શાસ્ત્ર જ્ઞાનમાં આત્મા નિમિત્ત ન થાય, ઉપાદાન તો ન થાય. જે સૂક્ષ્મ તત્વના રસીલા હોય એને તો ખૂબ અંદરમાંથી પ્રમોદ આવે એ વાત છે. સૂક્ષ્મ બોધના રસિક કહે છે કે આ જે દ્રવ્ય ઇન્દ્રિયો બધી છે એ જળ અચેતન છે. 5 ઇન્દ્રિય છે એ જળ અને અચેતન શરીરનો એક ભાગ છે, આત્માનો સ્પેર પાર્ટ નથી. ચૈતન્ય પરમાત્મા જે બિરાજમાન છે, જ્ઞાનાનંદ પરમાત્મા, એનો આ એક ભાગ નથી. આ એક ભાગ શરીરનો ભાગ છે અને શરીર તો જળ ને અચેતન છે, નાશવાન. આત્મા અવિનાશી છે. જો આત્માનો આ ભાગ હોય તો આનો નાશ થતા આત્માનો નાશ થઈ જાય, પણ આને તો બધા બાળી નાખે છે. કોઈ કબાટમાં કાપીને રાખતા નથી. આત્માનો ભાગ હોય તો બાળે નહીં કોઈ. આત્માનો ભાગ નથી, પણ જેના દ્વારા ગુરુદેવની વાણી સાંભળી એને બાળી કેમ રાખવું? અરે તે આના દ્વારા સાંભળ્યું જ નથી, અને જેના દ્વારા સાંભળ્યું છે એ તારું જ્ઞાન નહોતું. આ ગુરુદેવના વખતથી જ એક પ્રશ્ન ઉભો થાય છે કે આટલું આટલું સાંભળતા છતાં પણ અમને સમ્યક દર્શન કેમ થતું નથી?
કે થાય ક્યાંથી? ઇન્દ્રિય જ્ઞાન ને ભગવાન આત્મા ભિન્ન છે, એને બદલે તો એકત્વ અભિન્ન માની બેઠો છો. દેહ ને આત્મા જેમ ભિન્ન છે, એમ ઇન્દ્રિય જ્ઞાન ને આત્મા ભિન્ન છે. અત્યારે તો અહીંયા દ્રવ્ય ઇન્દ્રિય ની વાત શરૂ કરી છે આચાર્ય મહારાજે, કે શરીર પરિણામ ને પ્રાપ્ત એક વિભાગ, એનો ભાગ એ જે દ્રવ્ય ઇન્દ્રિયો, તેમને તો આ દ્રવ્ય ઇન્દ્રિય ને આત્મા જુદા છે એ કેવી રીતે ખ્યાલમાં આવે? આ છે ત્યારે જુદા છે કે હા, આના કટકા કરીને અલોકમાં મોકલી દેવાની વાત નથી. આનું અસ્તિત્વ, એનું અસ્તિત્વ ભલે એના મારીએ, પણ એનાથી આત્મા જુદો છે એમ અનુભવમાં આવી શકે છે. અનુભવમાં આનું અસ્તિત્વ બાધક નથી, પણ આ કાન મારો છે એ અનુભવમાં બાધક છે, અને કાન વડે હું સાંભળું છું એ બાધક છે. આત્માને કાન નથી ને આત્માને નાક પણ નથી, નાક વગરનો આત્મા છે. નથી કહેતા કે આને બહુ કઈ નાક વગરનો માણસ લાગે છે, એ લૌકિક વાત જુદી. રા ત્યારે શું કરવું અમારે? દેશના લધી સાંભળવી નહીં. આ આંખ છે એ આત્માનો ભાગ નથી તો શું આંખને ફોડી નાખવી અને શાસ્ત્ર ન વાંચવું? હા ભાઈ, કરવાની વાત તો જૈન દર્શનમાં છે જ નહીં. આત્મામાં જાણવાની શક્તિ છે, અને જાણવાની શક્તિમાં બે વિભાગ કર, કે આને જાણતા અનુભવ થાય ને આને જાણતા અનુભવ ન થાય. કરવાની વાત તો જૈન દર્શનમાં છે જ નહીં. એ તો આત્મા અકર્તા છે, જૈન દર્શનની પરાકાષ્ઠા છે. એ મુકુંદભાઈ ના પુત્ર આવ્યા હતા અમેરિકાથી, આ મુકુંદભાઈ બેઠા છે, ત્યારે વિડીયો ઉતાર્યો હતો, વિડીયો ગુરુદેવનો, અને ડાયરેક્ટ જવાના હતા, ગુરુદેવ પધારવાના હતા. ત્યારે કહ્યું આ આત્મા છે ને એ અકર્તા છે, જૈન દર્શનની પરાકાષ્ઠા છે. જ્ઞાતા છે તે કરતા નથી, અને કરતા પણ માને છે તે આત્માને જ્ઞાતા માનતો નથી, અજ્ઞાની બની જાય છે. નિર્મળ ભેદ જ્ઞાન કે છે કે આ દ્રવ્ય ઇન્દ્રિયને આત્માને જુદાય કરવાનું સાધન શું છે? ત્યારે જુદા જાણી શકાય કે હા જાણી શકાય, કે કેવી રીતે જાણી શકાય? આનાથી આત્મા જુદો છે, દેહથી જુદો, દેહના ફેરફારથી જુદો. આનું અસ્તિત્વ છે ત્યારે આનાથી જુદો આત્મા જણાયે. કેવી રીતે જણાય? કે નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી, ભેદ જ્ઞાનની પ્રવીણતા. ભેદ જ્ઞાનના બે પ્રકાર છે. શુભ ભાવ કરવો તે વ્યવહાર નથી. શુભ ભાવથી આત્મા જુદો છે એમ વારંવાર જાણવું એનું નામ વ્યવહાર છે. ઘણા વર્ષ પહેલા રોજ હું વાંચન ત્યાં ચાલતો હતો રાજકોટમાં. મુંબઈ ગયા પહેલા, મુંબઈ ગયો પછી મુંબઈ ચાલુ કર્યું. એક મુમુક્ષુભાઈએ ચાલતા પ્રવર્તનમાં કહ્યું કે ભાઈ, તમારી નિશ્ચયની વાત તો બહુ સારી છે, ઊંચી છે, સમજવા જેવી છે, પણ સાથે સાથે કાંઈક થોડોક વ્યવહારની વાત જો તમે કરતા જાઓ તો ઠીક પડે સમાજને, અમને બધાને. ભલે કાલથી વ્યવહારની વાત કરીશ, ખુશીથી અંદરમાં, અંદરમાં ખુશીથી. કાલથી કાંઈક વ્રત કરવા, નિયમ કરવા, કંઈક પૂજા કરવી, કંઈક આ કરવું, કરવું કરવું આવે ને જાણવું. હા, એ તો જ્ઞાની જાણે છે. હા, કરવું કરવાથી ઉપાડ છે એનો, જાણવાથી ઉપડ્યો નથી. જાણવાથી ઉપડે તો આત્મામાં આવી જાય. તો કાલે કરીશ વ્યવહારની વાત. કહ્યું ભલે. આમ પ્રસિદ્ધ વ્યક્તિ હતી સમાજની, આમ તો સમજવા જેવું. તો બીજે દિવસે આ વાત કરી કે સર્વજ્ઞ ભગવાનને નિશ્ચયને વ્યવહાર બે કયા છે. ખુશી ખુશી થઈ ગયા બધા. વ્યવહાર શું કયો છે કયું એ સમજવા જેવું છે. કે ભેદ જ્ઞાનનો વિચાર કરવો તેનું નામ વ્યવહાર છે, અને અભેદનો અનુભવ કરવો તેનું નામ નિશ્ચય છે. આ પુણ્ય પાપથી ભિન્ન આત્મા છે, એમ વારંવાર વિચાર કરવો એનું નામ વ્યવહાર છે. અને આ ઇન્દ્રિય જ્ઞાન થી દ્રવ્ય ઇન્દ્રિય થી આત્મા જુદો છે એમ વારંવાર વિચાર કરવો તેનું નામ વ્યવહાર છે. એ ભેદ જ્ઞાન ના બે પ્રકાર, સવિકલ્પ ભેદ જ્ઞાન અને એક નિર્વિકલ્પ ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન એટલે સ્વને સ્વપણે જાણવું ને પરને પરપણે જાણવું, એવી જાણવાની જે પ્રક્રિયા ઉઠે છે અંદરમાં, એમાં મિથ્યા તો ગળે છે અને શુભ ભાવ કરવો તે અજ્ઞાન છે. શુભ ભાવ જાણવો તે વ્યવહાર, શુભ ભાવ ને કરવો તે અજ્ઞાન. શુભ ભાવ આવે એને જાણે જ્ઞાની, એનું નામ વ્યવહાર. શુભ ભાવ ને કરતા બુદ્ધિ રાખવી એનું નામ અજ્ઞાન. અને શુભ ભાવ થી જુદો ભગવાન આત્મા જાણવો અનુભવો એનું નામ નિશ્ચય છે. થઈ ગયું, થઈ ગયું. હવે અમૃતલભાઈ ની ઉંમર થઈ ગઈ, સોનગઢ થી આપણે સોનગઢ ના જૂના થઈ. શું કહ્યું આ? બીજી દી ઠંડા પડી ગયા કે આ તો અમારી વાત તો ક્યાંય આવી નહીં. ભાઈ તમારી વાત અજ્ઞાની ની વાત ક્યાંથી આવે? અજ્ઞાન પુષ્ટ થાય એ વિતરાગી ની વાણી નથી. વિતરાગી ની ગાદી ઉપર શુભ ભાવ કરવો, હા હા, એ શોભે નહીં. શુભ ભાવ આવે એનાથી આત્મા જુદો છે વારંવાર વિચાર કરવો. એક પ્રશ્ન આવ્યો હતો રાજકોટમાં, છોટુભાઈ વિરાણી છે, કરોડપતિ માણસ છે, રાતની ચર્ચામાં ગુરુદેવની પ્રશ્ન કર્યો કે સાહેબ આપ કહો છો કે આત્માનો અનુભવ કરવો તે ધર્મ છે, શરૂઆત આત્માના અનુભવનાથી થાય એ સિવાય ધર્મ ન થાય એમ આપ ફરમાવો છો, એ તો અમને મંજૂર છે, પણ આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી પાપ ન કરવું, કેમ કે પાપ કરીએ તો નરક ની નિગોદમાં જવું પડે, માટે પાપ કરવાની તો અમારી ભાવના નથી. અનુભવ સુધી પહોંચાતો નથી, પછી વચ્ચે પુણ્યું તો પુણ્ય કરવું કે ન કરવું, પુણ્યના પરિણામ કરવા કે ન કરવા, કરવા એમે જવાબ ના આપ્યો, ન કરવા એમ પણ જવાબ, ત્યારે શું જવાબ આપ્યો? કે જ્યારે જ્યારે શુભ ભાવ આવે ને, આર્ય જીવને શુભ દયા દાન કરુણા કોમળતાના ભાવ, ભગવાનની ભક્તિનો ભાવ, પૂજાનો ભાવ અત્યારે ચાલે છે ને બધું, એ આવે શુભ ભાવ આવે ભૂમિકા અનુસાર, એનાથી આત્મા જુદો છે એમ વારંવાર જાણવું એનું નામ વ્યવહાર છે. એને શાસ્ત્રીય ભાષાએ ગર્ભિશુદ્ધતા કહી છે. શુભ ભાવ કરવો એ ગર્ભિશુદ્ધતા નથી. એમાં મિથ્યા તો ગળતું નથી, વધે છે. અને શુભ ભાવ થી આત્મા ભિન્ન છે એમાં મિથ્યા તો ગળે છે, એ ગળવાની પ્રક્રિયામાં આવશે તો ટળી જશે. ભલે આ 5 કરોડનું વહીવટ ચાલે, પણ એ પણ આ સમજવા માટે છે દેવલાલીનું. એમ કહેતા હતા કે હવે અમારે નિવૃત્તિ લઈને ત્યારે એવું છે, બે ભાઈઓ કહેતા હતા, હવે કેટલા એમાં સક્સેસ થાય ટકે તો જોયું આગળ ઉપર. પ્રભુ આ વખત મળ્યો છે ભેદ જ્ઞાનનો. જેટલા સિદ્ધ પરમાત્મા થયા ને અત્યાર સુધી, એ બધા ભેદ વિજ્ઞાન થી થયા છે. ભેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધા યકીલ કેચનમ શ્લોક છે, સર્વજ્ઞ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણી છે. જેટલા સિદ્ધ પરમાત્મા થયા એ ભેદ જ્ઞાન થી થયા છે. ભેદ જ્ઞાન કોઈ ક્રિયા નથી, ભેદ જ્ઞાન એક ક્રિયા છે, એક વ્યવહાર ને એક સ્વ ને પરની જુદાઈનો વારંવાર વિચાર કરવો નિર્ણય માટે એ વ્યવહાર છે. અને એ વિકલ્પ તોડીને અનુભવ કરવો તેનું નામ નિશ્ચય છે. આ વ્યવહાર ને નિશ્ચયની આ વાત છે. શુભ ભાવ કરવો એ વ્યવહાર છે એની, શુભ ભાવ ને જાણવો એ વ્યવહાર છે, એ પણ અનુભવ થયા પછી એ ધ્યાન રાખવું. કે ઠીક ભાઈ, શુભ ભાવ ની કરતા બુદ્ધિ તો છોડું છું, પણ હવે શુભ ભાવ આવશે ને હું જાણ્યા કરીશ. આ હા, તો અજ્ઞાન છે. ત્યારે હવે શું કરવું? કે ધર્મ કરવો હોય, સુખી થવું હોય, તો શુભ ભાવને કરતા બુદ્ધિ છોડવી અને શુભ ભાવની જ્ઞાતા બુદ્ધિ છોડી અને ભગવાન આત્માને જાણી લેવો અને જાણીને અંદર ન ટકાય તો જે કંઈક પરિણામ આવે એને તે તે કાર્ય જાણેલો પ્રયોજનમાન વ્યવહાર કહેવાય. આ આ છે પોતાના ઘરની વાત, પણ રુચિ નથી. રુચિ છે પણ જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં રુચિનો જોર આવતો નથી, એટલે ઉપયોગ અભિમુખ થતો નથી. રુચિ તો બધાને છે, નથી એમને રુચિ વિના બધા આવે ક્યાંથી ક્યાંથી આવ્યા બધા ભાઈઓ બહેનો? રુચિ તો છે, જેટલા પ્રમાણમાં રુચિ જોઈએ આત્માના અનુભવ માટે એટલા પ્રમાણમાં રુચિ જાગૃત થઈ નથી. આપણે નથી કહેતા ગોળ નાખે એટલું ગળું થાય, ગોળ નાખે એટલું ગળું થાય, રુચિની ખામી છે. ભેદ અભ્યાસની પ્રવીણતાથી પોણા પાંચે બંધ કરવાનું છે, કેમ કે દિવસ વહેલો અસ્ત થાય છે. પોણા ચાર થી પોણા પાંચ હતું, પણ આપણે ચાર થી શરૂ થયું તો પોણા પાંચે આપણે બંધ કરવું, કારણ કે બધાને કોઈને રસોઈ કરવી હોય તો બધું થઈ જાય. એટલે બે મિનિટ બાકી છે. તેના ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ, આ અંતરંગમાં એ ભગવાન આત્મા પ્રગટ છે, પર્યાય નવી પ્રગટ થાય, પણ આત્મા પ્રગટ થતો નથી તો છે છે ને. આંખ જરા ખોલીને વાંચે, આંખ ખોલી એટલે આંખ નહીં, સ્વભાવના પક્ષવાળી એક આંખ અને એક વ્યવહારના પક્ષવાળી આંખ. વ્યવહારના પક્ષવાળી આંખ ધીમે ધીમે આંધો થઈ જશે અને નિશ્ચયના પક્ષવાળી આંખ ઉઘડતા ઉઘડતા અનુભવ થઈ જશે. આમાં શું લખે છે? જો આમાં લખ્યું છે કે અભ્યાસ, ભેદ અભ્યાસ કેવી રીતે કરવો? કે પ્રવૃત્તાથી પ્રાપ્ત અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ. આ અત્યારે ભગવાન આત્મા અંદરમાં પ્રગટ છે. એક વાર રતિભાઈ ગયા, પ્રશ્ન કર્યો ઘરે, ચર્ચા ચાલતી કે લાલુભાઈ આ તો બધી વાત ઠીક, પણ આ જ્ઞાનીઓ ગુરુદેવ આટલા આટલી પ્રશંસા કરે આત્માની, પ્રશંસા કરતા થાકે નહીં તો એ આત્મા 24 કલાક કરતો શું હશે? પ્રશ્ન કે ભગવાન આત્મા નહીં આટલી પ્રશંસા કરે છે અમને મંજૂર છે, ભાઈ 24 કલાક શું કરતો હશે? કયું દર્શન દેવાનું કામ કરે છે? કોને કે લે, બસ એટલી વાર છે. અહીંયા પ્રતિમા બિરાજમાન છે, કોઈ બોલાવા જાવ છો વોલેન્ટિયર, ચાલો અમારા ભગવાનના દર્શન કરવા રોજ આવો, કોઈ વોલેન્ટિયર અહીંથી મોકલતા નથી. જેને ગરજ હોય આવે, એમ જેને ગરજ પડી હોય કે જાણનારો જણાય છે, અતિ સૂક્ષ્મ પ્રગટ વિદ્યમાન છે, એની સન્મુખ થાય, એ દર્શન લેવા જાય તો દર્શન દે. એ આમ ન કરે, મોઢું ન ફેરવે. આ પ્રતિમા કોઈ મોઢું ફેરવે છે? કોઈ પાપી આવીને દર્શન કરે તો ફેરવે પ્રતિમા કોઈ મોઢું? ન ફેરવે આ પ્રતિમા. એમ અજ્ઞાયક પ્રતિમા બિરાજમાન છે અંદર, એ ઉપયોગ અભિમુખ થાય તો એ ભગવાન આત્મા એ સમયે દર્શન આપે છે કે અનંતકાળથી તે મારો અનાદર કર્યો, હવે હું તને દર્શન નહીં દઉં. એમ ભગવાન નાની પાડે, આ અંદરનો ભગવાન, પણ એને ગરજ ક્યાં છે કે આત્માના દર્શન કરતા ભવનો અંત આવે. આ 5-25 લાખ રૂપિયા વાપરી નાખો, 5-25 કરોડ રૂપિયા વાપરો, ધર્મ થઈ જશે. એમાં ધર્મ બરમ કાંઈ છે નહીં. કશાયની મનતા હોય તો શુભ ભાવ થાય, પુણ્ય બંધાય, એના ફળમાં દુઃખ આવે. પુણ્યના ફળમાં દુઃખ અને પાપના ફળમાં પણ દુઃખ, ને ધર્મના ફળમાં વર્તમાનમાં સુખ ને ભવિષ્યમાં પણ સુખ, સુખ ને સુખ. એ અતિ સૂક્ષ્મ અંતરંગમાં પ્રગટ છે વિદ્યમાન. અતિ સૂક્ષ્મ, સૂક્ષ્મ કયું? પરિણામ સૂક્ષ્મ છે અને ભગવાન આત્મા તો અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી કે આ દ્રવ્ય ઇન્દ્રિય મારું, મારી નથી. દ્રવ્ય ઇન્દ્રિય પારકી વસ્તુ, જળ છે હું તો ચૈતન્ય છું એમ અંદરમાં ભેદ જ્ઞાન કરી અનુભવ કરતા એને દ્રવ્ય ઇન્દ્રિયની હારે એકત્વ બુદ્ધિ સ્વામિત્વ બુદ્ધિ હતી એ તૂટી જાય છે અને આત્માનો અનુભવ થાય છે. દ્રવ્ય ઇન્દ્રિય રહી જાય છે પણ દ્રવ્ય ઇન્દ્રિય મારી મમતા છૂટી જાય છે અને આત્માનો અનુભવ એને થાય છે.
એનો પ્રથમ પૂરો રંગ જીવ નામનો અધિકાર છે. અનાદિ કાળથી જીવો પ્રત્યેક જીવો સુખ ને ઈચ્છે છે. કોઈ પણ આત્મા દુઃખ ને જરા પણ ઈચ્છતો નથી, સુખ ને ઈચ્છે છે. એ પણ સંપૂર્ણ સુખ જોઈએ, અધૂરું નહીં. અને શાશ્વત સુખ આવ્યું જાય નહીં એવા સુખ ને ચાહે છે જગતના બધા જીવો. એક ઇન્દ્રિય હોય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય, સંગની અસંગની, પ્રત્યેક જીવ સુખ ને ચાહે છે, ઈચ્છે છે. પણ સુખની કલ્પના, ઇન્દ્રિયના વિષયોમાં સુખની કલ્પના કરીને બેઠો છે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખ છે એવી અનાદિકાળથી એને ભ્રાંતિ છે. તેથી એનો ઉપયોગ ઇન્દ્રિયોના વિષય તરફ વળે છે. કોઈ વખતે સુખને માટે સ્પર્શ ઇન્દ્રિયના યોગમાં જાય છે પરિણતિ, વળી ત્યાં સુખ ભાઈશું નહીં સ્પર્શ ઇન્દ્રિયમાં એના વિષયમાં, તો ત્યાંથી ખસીને જે રસ ઇન્દ્રિયના વિષય તરફ એની પરિણતિ વળે છે. એ રસ ઇન્દ્રિયના વિષય તરફ પણ થોડો ટાઈમ મળે છે પણ ત્યાં પણ એને સુખ મળતું નથી, એટલે ફરીને પણ એ વિષય બદલાવે છે. ઘ્રાણ ઇન્દ્રિયનો વિષય, ઘ્રાણ ઇન્દ્રિય એટલે સુખ, કઈ સૂંઘવું, કઈ સારી વસ્તુ સૂંઘે તો સુખ છે એમ એની ભ્રાંતિ કલ્પના. અત્યારે વર્તમાનમાં યુવાનો પિક્ચર જોવા જાય ત્યારે ઓલું છાંટે છે, કંઈક આમ સ્પ્રે કરે એટલે એકદમ સુગંધ સુગંધ, તો એ સુગંધ તરફ પરિણતિ વળે છે. એ વિષય છે ઇન્દ્રિય જ્ઞાન, પ્રત્યેક એના વિષય તરફ વળે છે, ઘ્રાણ ઇન્દ્રિય તરફ, સુંઘવા તરફ. ત્યાં પણ એને શાંતિ મળી નહીં એટલે ચક્ષુ ઇન્દ્રિયના વિષય તરફ એની પરિણતિ ઢળે છે, વળે છે, ત્યાં જાય છે. ત્યાં પણ એને સુખ મળતું નથી તો શબ્દ સાંભળવા તરફ એની પરિણતિ જાય છે, તો ત્યાં પણ એને સુખ મળતું નથી. સુખ મળતું નથી એનું કોઈ પ્રમાણ છે કે હા એનું પ્રમાણ છે? શાસ્ત્રમાં લખ્યું છે માટે નહીં, અનુભવથી પ્રમાણ થઈ શકે એમ છે. કોઈ ભાઈ એમ કહ્યું કે મને લાડુ ખાવ તો સુખ, તો જમવા બોલાવ્યા, એક લાડુ, બે લાડુ, ત્રણ લાડુ પીરસા, અને ખોરાક સારો હોય તો બે ત્રણ લાડુ પણ જમી લઈએ, અને જ્યાં ચોથો લાડો આ મૂકવા જાય, શું થયું? તું કહેતું તો ને ભાઈ કે મને લાડુ ખાવામાં સુખ છે, કે બાપુજી હવે લાડુ ખાવામાં સુખ નથી, પણ જો આઈસ્ક્રીમ હોય સારો, બદામનો, કેસરનો, પિસ્તાનો, તો મને સુખી થાવ. આઈસ્ક્રીમ મગાવ્યો 5 કિલો, થોડો આઈસ્ક્રીમ આપ્યો, 1 વાટકી 2 વાટકી 3, કા શું થયું? મને ઉલટી થાય છે, હવે કઈ પેટમાં જતું, કાં તું કહેતો હતો ને આઈસ્ક્રીમ થી સુખ. પછી કે બાપુજી મને તો પિક્ચરમાં જો જાઉં તો હું સુખી થાઉં, જોઈને. આ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય, આ વિષયની વાત છે, ઇન્દ્રિય જ્ઞાન જીતવાની વાત ચાલે છે, એ અધિકાર આવવાનો છે ઇન્દ્રિય જ્ઞાન જીતવાની. તો ઉપરા ઉપર 300 ની ટિકિટ મગાવી લીધી પિતાજીએ. પિતાજીને ખબર હતી કે કંટાળશે એમાં, પણ વાયરો નહીં વરે પણ આયરો વરસે. 3 ટિકિટ એક હારે, 2.5 કલાક નો શો કે 3 કલાક નો જે હોય, 9 કલાક ની એક હારે. એક પિક્ચર જોયું અને જ્યાં બીજું અડધું જોયું ત્યાં ભાગ્યા. બાપુજી મને કંટાળો આવે, પણ તારી માન્યતામાં હતું કે હું પિક્ચર જોઉં તો મને ગમે, અણગમો નહીં થાય, મને ગમે, સુખ થાય. કાંઈ શું થયું? કઈક ફેર લાગે છે, પુત્રને કઈક મચક આવી, કઈક આમાં ફેર લાગે છે. સુખ બાહ્યમાં, વિષયોમાં, ઇન્દ્રિયના વિષયોમાં સુખ નથી, અને ભાવ ઇન્દ્રિય પ્રગટ થાય એમાં પણ સુખ નથી, આકુળતા થાય છે. ત્યારે એને લાયક જીવને જ્ઞાનીનો યોગ મળે છે, અને જ્ઞાનીના યોગમાં એ સાંભળવાનો ભાવ એને આવે છે. ત્યારે શ્રી ગુરુ, આત્મજ્ઞાની ગુરુ, સુખની પ્રાપ્તિનો ઉપાય અને દુઃખના નાશનો ઉપાય એક જ વાત છે, અસ્તિનાસ્તિથી, એ બતાવે છે કે સાંભળવાય કસાયને જીતવા માટે. કસાયના 2 પ્રકાર છે, મોહ અને કસાય. મોહ એટલે મિથ્યા, કસાય એટલે મંદ કસાય, ની તીવ્ર કસાય, ચારિત્રનો રાગ. એ કસાયને જીતવા માટે વિષયને જીતવું પડશે. તો એ વિષયને કેવી રીતે જીતવું? વિષય એટલે 5 ઇન્દ્રિયનો જે વિષય છે એના તરફ જે ઉપયોગ જાય એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે, અને ભાવ ઇન્દ્રિયનું નિમિત્ત, અંતરંગ નિમિત્ત દ્રવ્ય ઇન્દ્રિય છે. શ્રવણ વખતે કાન, જોવા વખતે ચક્ષુ ઇન્દ્રિય, આ જડ એને નિમિત્ત છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ, એ સ્વભાવથી ચ્યુત થઈને જ થાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ ગુણ નથી પણ દોષ છે. નિમિત્તના સંબંધમાં જે પરિણતિ નૈમિત્તિક રાગ આદિની થાય, કે શાસ્ત્રના લક્ષ્ય ઇન્દ્રિય જ્ઞાન નૈમિત્તિક પ્રગટ થાય, એ બધા નૈમિત્તિક ભાવ, એ સંસાર તત્વ છે, એ સ્વાભાવિક પર્યાય નથી. માટે જ્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન જીતાશે નહીં, ત્યાં સુધી મોહ અર્થાત મિથ્યા દર્શન, એવો જે કષાયનો ભાવ, મિથ્યાત્વનું નાનામાં નાનો કણિયો પણ ગુરુ છે, અનંત સંસારનું કારણ છે, એમ શ્રી ટોડલમલ સાહેબે કહ્યું છે, ફરમાયું છે. તો અહીંયા પ્રથમ સમયસારની 31મી ગાથામાં આચાર્ય ભગવાન અજ્ઞાની જીવોને મોહના નાશનો ઉપાય બતાવે છે. પછી કષાયના નાશનો ઉપાય 32-33 ગાથામાં બતાવે છે. કષાયના બે પ્રકાર છે, એક મિથ્યાત્વરૂપી કષાય જે સમ્યક દર્શનનો એમાં ઘાત થાય છે. સમ્યક દર્શન પ્રગટ થયા પછીના જે કષાયો ઉત્પન્ન થાય એ ચારિત્રનો ઘાતક છે, ચારિત્રનો મદદગાર નથી. વ્યવહાર રત્નત્રયના પરિણામ, પાંચ મહાવ્રતના પરિણામ યથાખ્યાત ચારિત્રનો સાધક નથી પણ બાધક છે. ત્યાં સુધી પાંચ મહાવ્રતના વિકલ્પ ઉઠે છે મુનિરાજને છઠ્ઠે, ત્યાં સુધી સાતનું અપ્રમત સદુપયોગ દશા આવતી નથી તો શ્રેણી આવવાનો તો પ્રશ્ન રહેતો નથી. પણ ચારિત્રનો જે ઘાતક કષાય છે એ ક્ષમ્ય છે, અલ્પકાળમાં એનો અભાવ થવાનો છે. પણ અનંત સંસારનું કારણ એક બીજો કષાય છે, મિથ્યાત્વ. કષાયના બે પ્રકાર છે, મિથ્યાત્વ અને રાગ, રાગદ્વેષ. આ ભેદ તો જ્યારે કોઈ જ્ઞાની ધર્માત્મા અનુભવી પાકે ત્યારે બે પ્રકારના કષાયની વેચણી કરીને કહે કે ચારિત્રના કષાયની જીતવાનું તારામાં વર્તમાનમાં બળ ન હોય પંચમ કાળમાં તો તું શ્રદ્ધા તો કરજે. આમ કુંદકુંદ આચાર્ય ભગવાને કહ્યું છે. ખરેખર તો સ્વરૂપમાં લીન થવા જેવું છે પણ સ્વરૂપની લીનતારૂપ નિશ્ચય ચારિત્ર નું વીર્ય તારા સ્વભાવમાં એકાગ્ર થઈને જોઈએ એટલા પ્રમાણમાં હોતું ન હોય તો તું આટલું તો કરજે, સમ્યક દર્શન તો પ્રગટ કરજે. અને સમ્યક દર્શન પ્રગટ થઈ ગયા પછી જે કષાયના ભાવો આવે છે એ તો અલ્પ કાળમાં એ પાંદડા સુકાઈ જશે. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા શાસ્ત્રમાં પણ છે કે લીલું છમ ઝાડ હોય, મોટું ઝાડ વાવાઝોડું આવે અને મૂળિયામાંથી ઉખડી જાય. ગયા વખતે અમે અહીંયા પર્યુષણ વખતે આવ્યા હતા ત્યારે રસ્તામાં કેટલાય ઝાડ મૂળમાંથી ઉખડી ગયેલા, રસ્તો મોટરને ચાલી ન શકે એવી સ્થિતિ હતી. ગુરુદેવ ફરમાવે છે કે પાંદડા લીલા દેખાય છે પણ થોડા જ વખતમાં એ પાંદડા સુકાઈ જશે. કેમ કે લીલા પાંદડા રહેવાનું એને બહિરંગ કારણ પાણી હતું અને એ પાણી મૂળિયામાંથી ઉપર પાંદડા સુધી ચડતું હતું. મૂળિયા ઉખડી ગયા, મૂળ ગયું, ઝાડ તો લીલું છમ દેખાય છે પણ એ સુકાઈ જશે. તડકાથી સુકાશે એમ નહીં, વરસાદ ઉપર પડતો હોય તો પણ સુકાવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. ઉપરના પાણીથી પાંદડા લીલા રહી શકતા નથી કેમ કે પ્રવાહ અંદરનો પાણી હતો અહીંયા સુધી પહોંચતો હતો તો ઉપર ઉપરના પાંદડા પાણી પડે. એમ અનંત કાળથી આત્માએ આ ભેદ જ્ઞાન કર્યું નથી. ભેદ જ્ઞાનના બે પ્રકાર છે, એક સ્થૂળ અને એક સૂક્ષ્મ. સ્થૂળ અપેક્ષાએ આત્મા પહેલા પ્રમાણના પક્ષમાં આવે છે, પરદ્રવ્યથી જુદો પડી જાય છે. પરદ્રવ્યને મારે કાંઈ લેવા દેવા નથી. દ્રવ્ય ગુણ ને પર્યાય ઉત્પાદ ધ્રુવતમ સસ ગુણ પર્યાય દ્રવ્યમ ત્યાં સુધી આવે છે અહીંયા સુધી તો અનંત વાર આવ્યો પ્રમાણના પક્ષમાં, પ્રમાણ જ્ઞાન ન થયું એને. પ્રમાણના પક્ષમાં પ્રમાણનું જ્ઞાન ન હોય, અજ્ઞાન હોય. પક્ષ છે મિથ્યા તો છે, અજ્ઞાન છે. 11મી ગાથાના ભાવાર્થમાં પંડિતજી લખે છે કે શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી, પણ એમ નથી લખતા કે પ્રમાણનો પક્ષ કદી આવ્યો નથી. શું કહ્યું? વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે કે આ છે, ગુણ પર્યાય દ્રવ્યમ છે કે આ છે, ઉત્પાદિત દ્રવ્યમ સત છે કે આ છે. અહીંયા સુધી તો અનંત અનંત કાળમાં અનંત વાર આવ્યો, પણ એ પ્રમાણ જ્ઞાનના વિષયમાંથી શુદ્ધ નયનો જે વિષય શુદ્ધ આત્મા પરિણામ માત્ર થી ભિન્ન એવા શુદ્ધ નયના પક્ષમાં એ કદી આવ્યો નથી એમ લખાણ છે. કે સંસારી જીવ શુદ્ધનીનો પક્ષ તો એને કદી આવ્યો નથી, અને વ્યવહારનો પક્ષ તો અનાદિકાળનો છે. એટલે પ્રમાણનો પક્ષ તો અનાદિક, પ્રમાણ કહો કે વ્યવહાર કહો, પ્રમાણ જેનું લક્ષણ છે એવો વ્યવહાર આગમનું વચન છે. આ વિદ્વાનો ને પંડિતો બેઠા હોય એટલે આગમનું અમારે કેવું પડે? આ સામાન્ય જનતા કોઈ આગમની વાત ન પૂછે. આ બધું શાસ્ત્રમાં છે. પ્રમાણ લક્ષણ એવો વ્યવહાર એ ઉપાધિ નથી. પ્રમાણ જ્ઞાન નિશ્ચય નહીં તો ગ્રહે છે, પણ સાથે સાથે વ્યવહારને પણ એ ગ્રહણ કરે છે, પણ વ્યવહારનો નિષેધ કરવાની તાકાત પ્રમાણમાં નથી. એ તો શુદ્ધનીમાં તાકાત છે. એટલે પ્રમાણનો પક્ષ તો અનંતવાર આવ્યો. પ્રમાણનો પક્ષ એટલે જૈનમાં આવ્યો, અને જૈનનો સાધુ પણ થયો દ્રવ્યલિંગી મુનિ. પણ એ પ્રમાણમાંથી એને શુદ્ધ નયનો વિષયભૂત શુદ્ધ આત્મા એ અતિન્દ્રિય જ્ઞાનથી ગ્રાહ્ય થાય છે, ઇન્દ્રિય જ્ઞાનથી ગ્રાહ્ય થતો નથી. શુદ્ધનીનો પક્ષ તો કદી આવ્યો નથી. પક્ષના બે પ્રકાર છે. પક્ષના શુદ્ધ નયનો પક્ષ શબ્દ એક, એનું વાચ્ય બે પ્રકારનું છે. એક અનાદિકાળથી શુદ્ધાત્માનો અનુભવ નથી થયો, અનાદિ મિથ્યા દ્રષ્ટિને, એટલે એને શુદ્ધનીનો પક્ષ આવ્યો નથી એમ કહ્યું. અને બીજું